એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી વાત કરવા જઈ રહ્યા છીએ જે બ્રહ્માંડના સૌથી મોટા સવાલો, જેમ કે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આપણે કેમ છીએ, આ બધાને પડકારે છે.
હા, બિલકુલ. આ પુસ્તક છે ધ ગ્રાન્ડ ડિઝાઇન. લેખકો છે સ્ટીફન હોકિંગ, જેમનું નામ કોણ નથી જાણતું, અને લિયોનાર્ડ મ્લોડિનો. ગુજરાતીમાં આપણે એને કહી શકીએ કદાચ મહારચના.
હા, મહારચના કે બ્રહ્માંડનો ભવ્ય નકશો. અને આ પુસ્તક આજે પણ એટલું જ મહત્વનું છે, કારણ કે ખબર છે, એ વિજ્ઞાનના આધારે એક બહુ મોટી વાત કરે છે.
કઈ વાત?
એ કે બ્રહ્માંડ બનાવવા માટે કોઈ ભગવાન કે કોઈ દૈવી શક્તિની જરૂર જ નહોતી. પુસ્તક કહે છે કે ભૌતિક શાસ્ત્રના જે નિયમો છે ને, એ જ એટલા પાવરફુલ છે કે બ્રહ્માંડ પોતાની મેળે જ આમ શૂન્યમાંથી સ્પોન્ટેનિયસલી બની શકે છે.
બરાબર. આ જ તો આ પુસ્તકનો મુખ્ય દાવો છે, અને એટલે જ એ વિવાદાસ્પદ પણ બન્યું છે. એ કહે છે કે આધુનિક વિજ્ઞાન, ખાસ કરીને ફિઝિક્સ, આપણને હવે બ્રહ્માંડના ઉદ્ભવ માટે એક તાર્કિક, સંપૂર્ણ વૈજ્ઞાનિક સમજૂતી આપી શકે છે, કોઈ બહારની શક્તિ વગર.
તો ચાલો શરૂઆત લેખકોથી કરીએ. સ્ટીફન હોકિંગ વિશે થોડું વધારે જાણીએ. એમનું નામ તો બધાએ સાંભળ્યું જ છે પણ.
ચોક્કસ. સ્ટીફન હોકિંગ એટલે આઇન્સ્ટાઇન પછીના કદાચ સૌથી પ્રખ્યાત વૈજ્ઞાનિક, સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી, બ્રહ્માંડ વિજ્ઞાની, અને પેલું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લ્યુકેશન પ્રોફેસરનું પદ, જે એક સમયે આઇઝેક ન્યૂટન પાસે હતું, એ એમને મળ્યું હતું. બહુ મોટી વાત કહેવાય.
અને પેલી બીમારી એલએસ એમને હતી ફક્ત 21 વર્ષની ઉંમરથી. ધીમે ધીમે શરીર સાવ અક્ષમ થઈ ગયું, વ્હીલચેર, પછી પેલી કોમ્પ્યુટરવાળી વોઇસ સિસ્ટમ, પણ એમનું મગજ ઓહો બ્રહ્માંડના રહસ્યો ખોલવામાં ચાલતું રહ્યું. પેલું હોકિંગ રેડિયેશન, બ્લેક હોલ્સ પરનું કામ,
અદ્ભુત. પણ એમની સૌથી મોટી તાકાત શું હતી ખબર છે? અઘરામાં અઘરા વિજ્ઞાનને પણ સાવ સહેલી ભાષામાં સમજાવવાની ક્ષમતા. એમનું પેલું પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ દુનિયાભરમાં વેચાયું.
હા, વાંચ્યું છે. અઘરું છે પણ સમજાવવાની રીત મસ્ત છે.
બસ, ધ ગ્રાન્ડ ડિઝાઇન એમના આખા જીવનના કામનો નિચોડ જેવું છે. એમનો ફાઇનલ જવાબ શોધવાનો પ્રયાસ કે ભાઈ આ બધું છે શું અને કેવી રીતે બન્યું.
અને સાથે લિયોનાર્ડ મ્લોડિનો, એ પણ ભૌતિકશાસ્ત્રી અને સારા લેખક.
હા, એમની લખવાની સ્ટાઇલ બહુ ક્લિયર છે, એટલે હોકિંગના ઊંડા વિચારો અને મ્લોડિનોની સરળ રજૂઆત, આ કોમ્બિનેશન બહુ સરસ કામ કરે છે પુસ્તકમાં.
ઓકે, તો હવે પુસ્તકના મેઇન આઈડિયા પર આલીએ. ધ ગ્રાન્ડ ડિઝાઇન શું કહેવા માગે છે? ટૂંકમાં તમે કહ્યું કે સર્જકની જરૂર નથી.
હા, એ જ મુખ્ય વાત એ છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ માટે કોઈ બહારના, એટલે કે કોઈ અલૌકિક પ્રથમ કારણ કે સર્જકની જરૂર નથી.
પણ તો પછી બન્યું કેવી રીતે? કઈનીમાંથી કંઈક, એ કેવી રીતે શક્ય બને?
એમનો જવાબ છે ભૌતિકશાસ્ત્રના નિયમો, ખાસ કરીને ગુરુત્વાકર્ષણ અને ક્વોન્ટમ મિકેનિક્સ. આ નિયમો એટલા મૂળભૂત અને શક્તિશાળી છે કે એમના કારણે જ બ્રહ્માંડ કંઈ નહીંની સ્થિતિમાંથી આપોઆપ સ્પોન્ટેનિયસલી અસ્તિત્વમાં આવ્યું. મતલબ બ્રહ્માંડ પોતે જ પોતાની રચના કરી શકે છે.
એટલે નિયમો જ સર્જક. પણ તો પુસ્તકનું નામ ધ ગ્રાન્ડ ડિઝાઇન કેમ રાખ્યું? ડિઝાઇન શબ્દ તો કોઈ પ્લાન, કોઈ ઈરાદા તરફ ઇશારો કરે છે ને?
બરાબર પકડ્યું. અહીંયા જ લેખકો થોડી રમત રમે છે શબ્દો સાથે. એમના મતે આ ગ્રાન્ડ ડિઝાઇન કોઈ ભગવાનની યોજના નથી, પણ એ શું છે? એ કુદરતના નિયમોનો ભવ્ય, શક્તિશાળી અને સ્વયં સંપૂર્ણ સેટ છે. આ નિયમો જ અસલી ડિઝાઇન છે, જે બધું ચલાવે છે અને જેનાથી બધું બન્યું.
અચ્છા, સમજાયું. એક અલગ જ દૃષ્ટિકોણ છે ડિઝાઇન શબ્દનો. પણ આ વૈજ્ઞાનિક રીતે કેવી રીતે સમજાવે છે? કયો સિદ્ધાંતનો આધાર છે?
મુખ્ય આધાર છે એમ થિયરી. એમ થિયરી, તમે પેલી થિયરી ઓફ એવરીથિંગ વિશે સાંભળ્યું હશે.
હા, પેલી જે આઇન્સ્ટાઇન શોધી રહ્યા હતા, જે બધા કુદરતી બળોને એક કરી દે.
બરાબર. તો એમ થિયરી એ દિશામાં અત્યારનો સૌથી મજબૂત કેન્ડિડેટ છે. હોકિંગ અને મ્લોડિનો કહે છે કે આ એમ થિયરી એક એવું ફ્રેમવર્ક પૂરું પાડે છે જેમાં બ્રહ્માંડ કુદરતી રીતે જ, મતલબ કોઈ ચમત્કાર વગર, ભૌતિકશાસ્ત્રના નિયમોમાંથી જ ઊભું થઈ શકે.
ઓકે, અને પેલી મલ્ટિવર્સની વાત, એક કરતાં વધુ બ્રહ્માંડ, એ પણ આમાંથી જ આવે છે?
હા, એમ થિયરીનું એક બાયપ્રોડક્ટ કહી શકાય. એ સૂચવે છે કે કદાચ આપણું બ્રહ્માંડ એકલું નથી, આવા અસંખ્ય, કરોડો અબજો નહીં એનાથી પણ ઘણા વધારે બ્રહ્માંડો હોઈ શકે છે, અને દરેકના નિયમો કદાચ અલગ અલગ હોય. આ આખો સમૂહ એટલે મલ્ટિવર્સ.
બાપરે, અસંખ્ય બ્રહ્માંડ! આ તો સાયન્સ ફિક્શન જેવું લાગે છે. ચાલો આને થોડું ડિટેલમાં સમજીએ. પુસ્તક આખા તર્ક સુધી પહોંચે છે કેવી રીતે? ચેપ્ટર બાય ચેપ્ટર થોડું જોઈએ.
ચોક્કસ. શરૂઆત થાય છે પહેલા ચેપ્ટરથી, ધ મિસ્ટ્રી ઓફ બીઈંગ, એટલે કે અસ્તિત્વનું રહસ્ય. સીધા મોટા સવાલો. કંઈક કેમ છે, શૂન્ય કેમ નથી, આપણે કેમ છીએ, આ જ નિયમો કેમ.
હા, આ તો ફિલોસોફીના સવાલો લાગે છે.
બરાબર. અને લેખકો શરૂઆતમાં જ કહે છે કે ફિલોસોફી હવે આ સવાલોના જવાબ આપવામાં પાછળ રહી ગઈ છે. કેમ? કારણ કે તે વિજ્ઞાનના નવા ડેવલપમેન્ટ સાથે તાલ નથી મિલાવી શકી. એટલે હવે જવાબદારી કોની? વૈજ્ઞાનિકોની.
આ થોડું સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ છે કે ફિલોસોફી મરી ગઈ છે, પણ એમનો પોઈન્ટ સમજાયો કે જવાબ હવે વિજ્ઞાન પાસેથી અપેક્ષિત છે. પછીનું
ચેપ્ટર છે ધ રૂલ ઓફ લો, એટલે કે નિયમોનું શાસન. એમાં એ લોકો કુદરતી નિયમોનો આઈડિયા કેવી રીતે વિકસ્યો એનો ઇતિહાસ કહે છે. પ્રાચીનકાળમાં લોકો માનતા કે દેવતાઓ પોતાની મરજી મુજબ બધું ચલાવે છે. પછી ગ્રીકોએ વિચાર્યું કે ના, બ્રહ્માંડમાં વ્યવસ્થા છે. અને પછી ન્યૂટને બતાવ્યું કે સાર્વત્રિક નિયમો છે જે બધે લાગુ પડે છે. આનાથી વૈજ્ઞાનિક પદ્ધતિનો પાયો નંખાયો.
કે બ્રહ્માંડ મનસ્વી નથી, પણ નિયમોથી બંધાયેલું છે. બરાબર, આગળ.
હવે આવે છે એક બહુ જ મહત્વનો અને થોડો અટપટો આઈડિયા, ચેપ્ટર 3, વોટ ઇઝ રિયાલિટી, વાસ્તવિકતા શું છે. અહીં તેઓ મોડેલ ડિપેન્ડન્ટ રિયાલિઝમની વાત કરે છે.
મોડેલ ડિપેન્ડન્ટ રિયાલિઝમ, એ શું છે?
એનો મતલબ એમ કે આપણે વાસ્તવિકતાને ક્યારેય સીધી રીતે એના શુદ્ધ સ્વરૂપમાં જોઈ શકતા નથી. આપણી જે પણ સમજ છે એ હંમેશા કોઈક મોડેલ પર આધાર રાખે છે. મોડેલ એટલે શું? કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત, કોઈ વિચારધારા, કોઈ માન્યતા, જેના દ્વારા આપણે દુનિયાને સમજીએ છીએ.
ઉદાહરણ આપશો?
પુસ્તકમાં પેલું ગોળ કાચના બાઉલમાં રહેતી ગોલ્ડફિશનું ઉદાહરણ છે. માછલી માટે પેલો વક્રકાચ એ જ એની દુનિયા છે. એને વસ્તુઓ સીધી નહીં, પણ વળેલી દેખાય, તો એના હિસાબે જ પોતાના ભૌતિકશાસ્ત્રના નિયમો બનાવશે. એના માટે એ જ સાચું છે. આપણે પણ કંઈક અંશે વાત છીએ. આપણી વાસ્તવિકતા એ છે જે આપણા હાલના શ્રેષ્ઠ મોડલ્સ, જેમ કે ફિઝિક્સના નિયમો, વર્ણવે છે.
ઓહ, એટલે કોઈ એક અંતિમ સત્ય જેવું નથી, પણ જે મોડેલ કામ કરે, જે પ્રયોગો સાથે બંધ બેસે, એ આપણા માટે વાસ્તવિકતા.
બરાબર. અને જો ભવિષ્યમાં વધુ સારો મોડેલ મળે જે જૂના મોડેલ કરતાં વધુ સારી રીતે વસ્તુઓ સમજાવે, તો આપણી વાસ્તવિકતાની સમજ પણ બદલાઈ શકે છે. આ આપણને ક્વોન્ટમ મિકેનિક્સની વિચિત્ર દુનિયા સમજવા માટે તૈયાર કરે છે.
ક્વોન્ટમ મિકેનિક્સ? હા, એ તો સાંભળ્યું છે કે બહુ વિચિત્ર છે. એના પર પણ વાત છે પુસ્તકમાં?
હા, ચોક્કસ. ચેપ્ટર 4, ઓલ્ટરનેટિવ હિસ્ટ્રીઝ, વૈકલ્પિક ઇતિહાસ. અહીં રિચર્ડ ફાઇનમેનનો પેલો સમ ઓવર હિસ્ટ્રીઝનો આઈડિયા આવે છે.
એ શું કહે છે?
એ કહે છે કે ક્વોન્ટમ લેવલ પર જ્યારે કોઈ કણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, ત્યારે એ કોઈ એક ચોક્કસ રસ્તો નથી લેતો, પણ એ એક જ સમયે શક્ય હોય એ બધા જ રસ્તાઓ લે છે.
શું વાત કરો છો? બધા રસ્તાઓ એક સાથે કેવી રીતે? પેલો ડબલ સ્લિટ પ્રયોગ આ જ બતાવે છે ને?
હા, બરાબર. પેલો ડબલ સ્લિટ પ્રયોગ આનો ક્લાસિક પુરાવો છે. એ બતાવે છે કે કણ કણ પણ છે અને તરંગ પણ છે, અને એ જાણે કે બધા સંભવિત માર્ગોની જાણકારી રાખે છે. આ વિચાર પાછળથી આખા બ્રહ્માંડની ઉત્પત્તિ પર લાગુ પાડવામાં આવે છે.
દિમાગ ચક્રાવી દેવું છે. આ બધા પછી પેલી થિયરી ઓફ એવરીથિંગની વાત આવતી હશે.
બરાબર. ચેપ્ટર 5, ધ થિયરી ઓફ એવરીથિંગ, એમાં એ શોધની વાત છે, એક એવી થિયરી જે ભૌતિકશાસ્ત્રના 4 મૂળભૂત બળો, ગુરુત્વાકર્ષણ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, સ્ટ્રોંગ અને વીક ન્યુક્લિયો ફોર્સને એક કરી શકે, સૌથી મોટો પડકાર છે આઇન્સ્ટાઇનના સાપેક્ષતાવાદ, જે મોટા પદાર્થો અને ગુરુત્વાકર્ષણ સમજાવે છે, અને ક્વોન્ટમ મિકેનિક્સ, જે સૂક્ષ્મ કણોની દુનિયા સમજાવે છે.
અને એનો જવાબ સ્ટ્રિંગ થિયરીમાં શોધાયો.
સ્ટ્રિંગ થિયરી એક મોટો પ્રયાસ હતો. એ કહે છે કે મૂળભૂત કણો બિંદુ જેવા નથી, પણ વાઇબ્રેટ કરતી નાનકડી સ્ટ્રિંગ્સ, દોરીઓ જેવા છે. પણ સ્ટ્રિંગ થિયરીની પણ અલગ અલગ આવૃત્તિઓ હતી.
ઓકે, તો પછી
આવ્યું ચેપ્ટર 6, ચૂઝિંગ આ યુનિવર્સ. અહીં આવે છે એમ થિયરી. એમ થિયરી એ સ્ટ્રિંગ થિયરીની બધી આવૃત્તિઓને એક કરતી વધુ ઊંડી થિયરી છે, અને એને કામ કરવા માટે 11 પરિમાણો, ડાયમેન્શન્સ જોઈએ, 10 અવકાશના અને 1 સમયનો.
11 ડાયમેન્શન આપણે તો 3 જ અનુભવીએ છે.
હા, બીજા ડાયમેન્શન ખૂબ જ નાના વડેલા સ્વરૂપમાં હોય એવું મનાય છે. પણ એમ થિયરીની સૌથી મોટી વાત એ છે કે એ એક જ પ્રકારના બ્રહ્માંડની વાત નથી કરતી. એના સમીકરણોના અબજો ખરવો ઉકેલો શક્ય છે. લગભગ કેટલા? 10,500.
ફરી એ આંકડો આવ્યો, 1 પછી 500 મીંડા. આટલા બધા શક્ય બ્રહ્માંડો?
હા, અને દરેક બ્રહ્માંડના પોતાના અલગ ભૌતિકશાસ્ત્રના નિયમો અને અચળાંકો હોઈ શકે છે. આ જ છે મલ્ટિવર્સનો આઈડિયા. એમ થિયરી કહે છે કે મલ્ટિવર્સ એ કોઈ કાલ્પનિક વિચાર નથી, પણ ગણિતનું સીધું પરિણામ છે.
જો આટલા બધા બ્રહ્માંડ હોય તો પછી આપણું બ્રહ્માંડ આટલું ખાસ કેમ લાગે છે? પેલી ફાઇન ટ્યુનિંગની વાત.
બરાબર, મુદ્દા પર આવ્યા. ચેપ્ટર 7, ધી અપેરન્ટ મિરેકલ, એટલે કે દેખીતો ચમત્કાર. આપણા બ્રહ્માંડના નિયમો અને અચળાંકો, જેમ કે ગુરુત્વાકર્ષણની તાકાત, પ્રકાશની ગતિ, ઇલેક્ટ્રોનનો ચાર્જ વગેરે, જીવન માટે એટલા પરફેક્ટ લાગે છે કે જાણે કોઈકે ગોઠવ્યા હોય. જો એ જરા પણ અલગ હોત તો તારાના બન્યા હોત, ગ્રહોના બન્યા હોત, જીવન શક્ય ન બન્યું હોત.
તો આ ચમત્કાર નથી તો શું છે?
લેખકો કહે છે આનો જવાબ મલ્ટિવર્સ અને એન્થ્રોપિક પ્રિન્સિપલમાં છે. જો અસંખ્ય બ્રહ્માંડો હોય જેમાં નિયમો અલગ અલગ હોય, તો એ સ્વાભાવિક છે કે અમુક બ્રહ્માંડો એવા હોય જ્યાં જીવન શક્ય બને તેવી પરિસ્થિતિ સર્જાય. અને આપણે ક્યાં હોઈશું? દેખીતી રીતે આપણે એવા જ બ્રહ્માંડમાં હોઈશું જે જીવનને ટકાવી શકે, કારણ કે જો નિયમો અલગ હોત તો આપણે આ સવાલ પૂછવા માટે અહીં હોત જ નહીં.
એટલે કે આ કોઈ ડિઝાઇન નથી, પણ સિલેક્શન બાયસ જેવું છે. આપણે અહીં છીએ એટલે આપણને નિયમો યોગ્ય લાગે છે. બીજા બ્રહ્માંડોમાં કોઈ પૂછવાવાળું જ નથી.
બરાબર સંજા, This is the anthropic principle. It removes the need for a fine tuning.
Okay. Multiverse ane anthropic principle madine fine tuning no jawab aape che. Have chello ane sauthi moto daavo swayam sphurit sarjan.
Ha, chello chapter the grand design. Ahi badhu bhedu thai che. Muddo che spontaneous creation. Quantum physics shu kahe che ke shunyavakash kharekhar khali nathi. એમાં વર્ચ્યુઅલ કણો સતત બનતા અને નાશ પામતા રહે છે. ઊર્જા ક્ષણિક રૂપે ઉછીની લઈ શકાય છે.
મને ગુરુત્વાકર્ષણની નેગેટિવ એનર્જીવાળી વાત.
હા, એ બહુ મહત્વનું છે. બ્રહ્માંડમાં જે પદાર્થ અને ઊર્જા છે એની પોઝિટિવ એનર્જી ગણાય, પણ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર પોતે નેગેટિવ એનર્જી ધરાવે છે. અને શક્ય છે કે આખા બ્રહ્માંડની કુલ એનર્જી પોઝિટિવ અને નેગેટિવ મળીને શૂન્ય હોય.
ટોટલ એનર્જી ઝીરો, તેનો મતલબ શું?
એનું મતલબ કે બ્રહ્માંડ શાબ્દિક રીતે કંઈ નહીં, એટલે કે શૂન્ય એનર્જીની સ્થિતિમાંથી ઊર્જા સંરક્ષણના નિયમનો ભણ કર્યા વગર અસ્તિત્વમાં આવી શકે છે. ગુરુત્વાકર્ષણ જેવા નિયમોને કારણે બ્રહ્માંડ પોતાની જાતને શૂન્યમાંથી પેદા કરી શકે છે અને કરશે. એમ થિયરી આખી પ્રક્રિયા માટેનું ગાણિતિક માળખું પૂરું પાડે છે, એટલે કોઈ બહારના ટ્રિગર કે સર્જકની જરૂર નથી, નિયમો પૂરતા છે.
વાહ, આ તો ખરેખર ક્રાંતિકારી વિચાર છે. ગુરુત્વાકર્ષણ જેવા કાયદાને કારણે બ્રહ્માંડ પોતાને શૂન્યમાંથી બનાવી શકે છે અને બનાવશે. આ પુસ્તકનો સાર લાગે છે. તો ચાલો આમાંથી મુખ્ય સંદેશાઓ કયા તારવી શકીએ?
પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ, વિજ્ઞાન હવે અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ છે. ફિલોસોફી કે ધર્મ કરતાં વિજ્ઞાન, ખાસ કરીને ભૌતિકશાસ્ત્ર, વધુ ભરોસાપાત્ર માર્ગદર્શક છે એવું લેખકો માને છે.
બીજો, પેલો મોડલ ડિપેન્ડન્ટ રિયાલિઝમ વાળો, આપણી વાસ્તવિકતાની સમજ નિરપેક્ષ નથી, એ મોડલ પર આધારિત છે. આનાથી આપણને નવા વિચારો સ્વીકારવામાં મદદ મળે, બરાબર ને?
બિલકુલ. ત્રીજું, ક્વોન્ટમ મિકેનિક્સ અને સમ ઓવર હિસ્ટ્રીઝ. વાસ્તવિકતા મૂળભૂત રીતે સંભાવનાઓ પર આધારિત છે અને વિચિત્ર છે. ચોથું, એમ થિયરી અને મલ્ટિવર્સ એ ખાલી અટકળો નથી પણ અગ્રણી સિદ્ધાંતોની ગાણિતિક જરૂરિયાત છે.
અને પાંચમું, એન્થ્રોપિક પ્રિન્સિપલ. એ મલ્ટિવર્સ સાથે મળીને ફાઇન ટ્યુનિંગની સમસ્યાનો વૈજ્ઞાનિક ઉકેલ આપે છે, કોઈ ડિઝાઇનર વગર.
અને આ બધાનો અંતિમ નિષ્કર્ષ, શૂન્યમાંથી સ્વયંસ્ફૂર્ત સર્જન. બ્રહ્માંડની શરૂઆત માટે કોઈ બાહ્ય હસ્તક્ષેપ જરૂરી નથી, ભૌતિકશાસ્ત્રના નિયમો જ પૂરતા છે. આ સૌથી રેડિકલ મેસેજ છે.
આ બધા વિચારો બહુ પાવરફુલ છે. પુસ્તકમાં કેટલીક લાઇનો કે વિચારો એવા છે જે મગજમાં ચોંટી જાય. પેલું વાક્ય કે તત્વજ્ઞાન મરી ગયું છે,
હા, એ થોડું વિવાદાસ્પદ છે, પણ એમનો કહેવાનો મતલબ વૈજ્ઞાનિક પ્રગતિ સાથે કદમ મિલાવવાનો હતો. બીજો યાદ રાખવા જેવો વિચાર એ છે, વાસ્તવિકતાનો કોઈ ચિત્ર અથવા સિદ્ધાંત સ્વતંત્ર ખ્યાલ નથી. આપણી સમજ હંમેશા આપણા મોડલ દ્વારા મર્યાદિત હોય છે.
અને પેલું કોડ જેવું વાક્ય, ગુરુત્વાકર્ષણ જેવા કાયદાને કારણે બ્રહ્માંડ પોતાને શૂન્યમાંથી બનાવી શકે છે અને બનાવશે. આ બહુ મહત્વનું છે,
બરાબર. અને મલ્ટિવર્સ વિશે, જો એમ થિયોરી સાચી હોય તો મલ્ટિવર્સ એ કોઈ વિકલ્પ નથી પણ ભૌતિકશાસ્ત્રના નિયમોનું પરિણામ છે. આ એની અનિવાર્યતા પર ભાર મૂકે છે.
આ બધા ઊંડા વૈજ્ઞાનિક વિચારો છે. સામાન્ય જીવનમાં આનો કોઈ ઉપયોગ ખરો? મતલબ આ જાણીને આપણા રોજિંદા જીવનમાં શું ફેર પડે?
સીધો એપ્લિકેશન ભલે ના હોય, જેમ કે કોઈ ટેકનોલોજી મળે, પણ દ્રષ્ટિકોણ જરૂર બદલાઈ શકે. પહેલું તો અસ્તિત્વ વિશે એક વૈજ્ઞાનિક, બિનધાર્મિક દ્રષ્ટિકોણ મળે છે, જે લોકોને પરંપરાગત જવાબો સંતોષકારક ન લાગતા હોય તેમના માટે આ એક વિકલ્પ છે.
બીજું, મને લાગે છે કે આનાથી વિવેચનાત્મક વિચારસરણી કેળવાય છે. આટલા જટિલ તર્કને સમજવાનો પ્રયાસ કરવો એ જ મગજ માટે સારી કસરત છે.
અને પેલી બૌદ્ધિક નમ્રતાવાળી વાત,
હા, મોડેલ ડિપેન્ડન્ટ રિયાલિઝમ શીખવે છે કે આપણે જે જાણીએ છીએ તે કદાચ અંતિમ સત્ય નથી, એટલે નવા વિચારો માટે ખુલ્લા રહેવું જોઈએ. અને જો બ્રહ્માંડ કોઈ ખાસ હેતુથી નથી બન્યું તો એ આપણને જીવનનો અર્થ જાતે શોધવાની અને બનાવવાની પ્રેરણા આપે છે. માનવ સંબંધો, જ્ઞાન, કળા, સેવા, આ બધામાં આપણે અર્થ શોધી શકીએ
અને વિજ્ઞાન પ્રત્યે વધુ રસ જાગે. બ્રહ્માંડ કેટલું અદ્ભુત અને કેટલું અજાણ્યું છે એનો અહેસાસ થાય.
બરાબર, આપણે કેટલું ઓછું જાણીએ છીએ એની કદર થાય. તો અંતે આ પુસ્તકમાંથી આપણે શું ખાસ શીખ્યા? મારા માટે પેલી મોડલ ડિપેન્ડન્ટ રિયાલિટીની વાત સૌથી વધુ અસર કરી ગઈ. આપણી રિયાલિટીની સમજ પણ એક મોડલ છે એ વિચાર જ બહુ મોટો છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ જ છે કે ભૌતિકશાસ્ત્રના નિયમો ફક્ત વર્ણન નથી કરતા પણ સર્જન પણ કરી શકે છે. સ્વયંસ્ફુરિત સર્જનનો આઈડિયા, કે બ્રહ્માંડ નિયમોનું કુદરતી પરિણામ છે, કોઈ ચમત્કાર નહીં, એ ખરેખર ખૂબ જ ભવ્ય લાગે છે. એ બતાવે છે કે આપણી પાસે હવે બ્રહ્માંડના સૌથી ઊંડા રહસ્યોને સમજવા માટે એક વૈજ્ઞાનિક માળખું છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.